તારીખ 5/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 89.
ગુરુ મુદ્રા વચન બોલ્યા વિના મોક્ષ માર્ગ દર્શાવે છે. તો વચન દ્વારા ગુરુ મોક્ષ માર્ગ ને ઉપદેશે છે, ઉપરાંત એ ઉપદેશ ના આપતા હોય ત્યારે તેમની શાંત મુખ મુદ્રા મોક્ષ માર્ગ ને બતાવનારી છે. મોક્ષ માર્ગ એટલે અંતર્મુખ પરિણમન. અંતર્મુખ પરિણમન ને મોક્ષ માર્ગ કહે છે. એ અંતર્મુખ પરિણમન શ્રી ગુરુની શાંત મુદ્રા ઉપરથી પાત્રજી લાયકજી જાણે છે, સમજે છે, ત્યારે વચન દ્વારા કહે છે પણ તે, અને જ્યારે નથી કહેતા ત્યારે પણ મોક્ષ માર્ગને તો એ બતાવે જ છે, ઉપદેશે જ છે, દર્શાવે છે. એ વિશેષ વાત લીધી છે, પોતે પોતાના અનુભવથી લીધી છે. ઉપદેશ વચનોથી તો મોક્ષ માર્ગ દર્શાવી શકાય, પણ જેઓ સાક્ષાત મોક્ષ માર્ગમાં પરણમી રહ્યા છે તે વચન કહ્યા વિના પણ મોક્ષ માર્ગને દર્શાવે છે. એવું જ એમનું પરિણમન છે, જે એમની સર્વ બાહ્ય ક્રિયામાં પણ પ્રદર્શિત થાય છે. ઉદયભાવની ક્રિયામાં, ઉદયને પણ, ઉદય પરિણામોને પણ બારીકાઈથી જુએ તો એ ઉદય પરિણામની અંદર આવેલી લુખાશ, ચિકાશ, ચિકાશનો અભાવ, લુખાશ છે એ ચિકાશનો અભાવ છે, તેમાં તેમનું પરિણમન કેવી રીતે આત્મા તરફ વળે છે, ઉદયના પરિણામોમાંથી પણ તેમનું પરિણમન કેવી રીતે આત્મા તરફ વળી રહ્યું છે, એ વસ્તુ સ્થિતિ શ્રી ગુરુના સાનિધ્યમાં, શ્રી ગુરુના ગાઢ પરિચયમાં રહેનારને સમજાય છે. ઉપલબ્ધ પરિચય વાળાને એ ખ્યાલ નથી આવતો, પણ ગાઢ પરિચય વાળાને એ ખ્યાલ આવી જાય છે. એવું કોઈ આત્મા તરફનો પરણતીનો મુખ્ય પ્રવાહ છે, પરણતીનો જે પ્રવાહ છે એની જે મુખ્યતા છે, એ મુખ્યતા અછાની રહેતી નથી. પછી ન સમજે એમ કહે કે આને કંઈક ધૂમ છે અંદરમાં, ન સમજે એને શું લાગે કે આ કંઈક ધૂનમાં ને ધૂન મારી છે, પણ એ ધૂન નથી, એ આત્મા સહિતનું, આત્માની સાથે એકત્વ ધરાવતું પરિણમન છે. એ પરિણમન છે જ્ઞાનીની અંતરંગ દશા છે. એ અંતરંગ દશાનો જેને પરિચય થાય તેને જ્ઞાન, તેને ખરી ઓળખાણ થાય છે એ વિષયની. જેને ઓળખાણ થાય છે એને તેની ભક્તિ ઉત્પન્ન થયા વિના રહેતી નથી. એવું એ નિર્દોષ પવિત્ર પરિણામ છે. युवा श्री गुरु सर्वदोष रहित तेनी भक्ति कही छे। तेमनी भक्ति मुक्ति नु कारण जानी ने करे, ठीक तो मेघ दर्शन नु कारण जानी ने करे एम कहवाने बदले सिद्धू कहू कि तेमनी भक्ति मुक्ति नु कारण जानी ने करे। ये मोक्ष नु बीज छे, निर्भ्रांत दर्शन मोक्ष नु बीज छे। तेमनी भक्ति मुक्ति नु कारण जानी करे, ज्यारे तेमनी भक्ति बहुमान थी करे त्यारे भव भोग थी उदास थईने ज्यारे आवा भक्ति ना परिणाम वधे त्यारे बार मा भाव ना भाव भोग भाव ना उदय संबंधी ना भोग भोग ना जितला कोई परिणाम छे व्यवसाय आदि ना जितला परिणाम छे तमाम ભાવની અંદર તમામ ઉદય લઈ લેવા જેને જે પ્રકારનો ઉદય છે ઉદાસ થઈ મન સ્વરૂપની સ્થિરતા ચાહે ત્યાં મન લાગતું નથી ત્યારે મન સ્વરૂપમાં લાગે એવી એની ચાહના હોય છે। એક બાજુ દેવગુરુ શાસ્ત્રની ભક્તિના પરિણામ તે પરિણામમાં બહુમાન બહુમાનનો ઉત્સાહ છતાં પણ ત્યાં મમત્વ નહીં ત્યાંથી ખસીને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં આવવાનું જેને ભાવના છે ચાહના છે અને એક સ્થિરતારૂપ ક્રિયા સાધે એ પ્રકારે મન સ્વરૂપની સ્થિરતા ચાહે સ્થિરતા તે ક્રિયા છે દર્શનજ્ઞાન ચારિત્રમાં ચારિત્રને ક્રિયા કહે છે। ક્રિયા સાધે તેથી તેમની ભક્તિ સાધક છે આ પ્રકારે સ્થિરતા સિદ્ધાતી હોવાને લીધે ભક્તિ ઉપર ઉપચાર આવે છે કે ભક્તિ સાધક છે અને મન સ્વરૂપની સ્થિરતા સાધે છે તેથી તેમની ભક્તિ સાધક છે અને મનની સ્થિરતા સાધ્ય છે। આ રીતે દેવ ગુરુ અને શાસ્ત્ર છે ત્યાં તેમની ભક્તિથી આવો લાભ થાય છે એના ઉપર થોડીક નીચેના પેરેગ્રાફમાં ચર્ચા કરી છે કે કોઈને લાભ થાય છે અને કોઈને લાભ થતો નથી। ત્યાં સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિનો વિષય લીધો છે। મુમુક્ષુના વિષયમાં થોડીક આપણે વિચાર કરશું કે શુભ ઉપયોગના ત્રણ ભેદ છે। શુભ ઉપયોગ ત્રણ પ્રકારે ઉત્પન્ન થાય છે। એક તો ક્રિયારૂપ, આ ક્રિયા એટલે બહારની વ્રત નિયમ સંયમ તપાદીની જે ક્રિયા છે એ ક્રિયાના નિમિત્તે શુભ ઉપયોગ ઉત્પન્ન થાય છે। એક દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ સંબંધિત શુભ ઉપયોગની ઉત્પત્તિ થાય છે અને ગુણ ગુણીના ભેદ વિચારરૂપ એટલે તત્વજ્ઞાનના વિષયમાં ઉપયોગ જાય, આત્માના વિષયમાં, છ દ્રવ્યના વિષયમાં, નવ તત્વના વિષયમાં ત્યારે પણ શુભ ઉપયોગ થાય છે। એ ત્રણ પ્રકારે શુભોપયોગની ઉત્પત્તિ થાય છે। આ મુખ્યપણે મોક્ષ માર્ગના સંબંધમાં લીધો છે, પછી અન્ય મતિનો જે વિષય છે એને તો અહીંયા ચર્ચામાં નથી લીધો। અન્ય મતિમાં તો કોઈ ગરીબને દાન આપે, કોઈ ધર્મશાળા બંધાવે, કોઈ પરબ બંધાવે, કોઈ દવા આપે, એવી રીતે કાંઈ પણ અનેક પ્રકારે શુભોપયોગના ભેદ છે। પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે, પ્રાર્થના કરે, પૂજા કરે, ભક્તિ કરે, એ અહીંયા ચર્ચાનો વિષય નથી।
બરોબર,
અહીંયા તો મુખ્યપણે મોક્ષ માર્ગમાં આવવા વાળા અને મોક્ષ માર્ગમાં આરૂઢ થયેલા બંને જીવો લેવા છે, મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ। એને ક્રિયારૂપ, ભક્તિરૂપ અને ગુણ ગુણીના ભેદ વિચારરૂપ એટલે તત્વના વિચારરૂપ એ ત્રણેયના સાતિશય સહિત અને નિરતિશય સહિત છ ભેદ થયા. એ ત્રણ પ્રકારના જે શુભોપયોગ છે એ શુભોપયોગના પણ બે ભેદ છે, ત્રણ ત્રણ, એક સાતિશય અને એક નિરતિશય, બંનેમાં ત્રણ ત્રણ લેવા. આ વિશે આપણે ઓછો ચર્ચાય છે, ઠીક છે, અહીંયા સામે જ વિષય આવે છે શાસ્ત્રમાં. નિરતિશય સહિત છ ભેદ થયા, સમ્યક્ત્વ સહિત તો ત્રણેય સાતિશય, જે સમ્યક્ત્વ સહિત શુભોપયોગ છે એની જાત જુદી છે અને સમ્યક્ત્વ વિનાનો જે શુભોપયોગ છે એની જાત જુદી છે. જેવા શુભાવરૂપ પરિણામ સમ્યક દ્રષ્ટિને થાય તેવા શુભાવરૂપ પરિણામ મિથ્યા દ્રષ્ટિને થતા નથી. બંને જીવો જીન મંદિરમાં સાથે બેસીને ભગવાનની ભક્તિ કરતા હોય છતાં બંનેના શુભોપયોગની જાતમાં પણ ફેર પડે છે, એમ કેવું છે. એકને સાતિશય શુભોપયોગ છે, એકને નિરતિશય શુભોપયોગ છે, એમ છે. એ દેવું ત્રણેયમાં લઈ લેવું, ક્રિયામાં પણ એમ અને તત્વ વિચારમાં પણ એમ. એવું કઈ નથી, તો કશાયની મંદતા ક્યાં કેટલી થાય એના ઉપર આધાર છે, એનો કોઈ નિયમ નથી. કોઈને ક્રિયા કરતા અતિશય કશાયની મંદતા થાય, કોઈને ભક્તિ કરતા કશાયની મંદતા વિશેષ થાય, કોઈને ગુણ ગુણીના ભેદરૂપ વિચારથી કશાયની મંદતા વિશેષ થાય. સામાન્ય પ્રકારે એવું થાય ખરું, આમ સામાન્ય પ્રકારે એમ લઈ શકાય કે તત્વજ્ઞાનના વિષયમાં કશાયની મંદતા વિશેષ થાય છે, કેમ કે ત્યાં થોડો દર્શનભાવનો અનુભાગ પણ ઘટે છે. ભક્તિના પરિણામમાં પણ દર્શન મોહનો અનુભવ ઘટે છે, પણ મિથ્યા દ્રષ્ટિને અહીંયા એ નથી લેવાનું. શું કારણ કે અહીંયા તો સમ્યક દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિ બંનેનો વિચાર લેવો છે, એટલે સમ્યક દ્રષ્ટિને તો દર્શન મોહનો પ્રશ્ન નથી, એને તો ચારિત્ર મોહમાં. તો ચારિત્ર મોહમાં એવું નથી સમ્યક દ્રષ્ટિને કે ક્રિયા કરતાં ભક્તિમાં વધારે મન કશાય થાય, ભક્તિ કરતાં તત્વ વિચારમાં વધારે મન કશાય થાય, એવો કોઈ નિયમ નથી. સમ્યક દ્રષ્ટિને એવો નિયમ નથી. મિથ્યા દ્રષ્ટિમાં એટલો ફેર પડે કે મિથ્યા દ્રષ્ટિ જીવ ક્રિયા કરતો હોય એના કરતા ભક્તિમાં વિશેષ ભાવનામાં આવે છે, એના કરતા, કેમ કે ત્યાં દર્શન ભાવ ઘટવાનો પ્રકાર છે. સામે સાચા દેવગુરુ શાસ્ત્ર છે, અહીંયા તત્વ વિચારમાં પણ વિશેષ દર્શન ભાવ સહિત ચારિત્ર ભાવ મન થાય છે. દર્શન ભાવ સહિત ચારિત્ર ભાવ મન થાય ત્યારે વિશેષ મંદતા લાગે, પણ એ સમય દ્રષ્ટિને એવો પ્રકાર લાગુ પડતો નથી. અહીંયા તો બંનેનો વિચાર કરશે એટલે એ પદ્ધતિ નથી લેવી. એ ત્રણેયના સાતિશય સહિત એટલે અતિશય સહિત સમ્યક દ્રષ્ટિના શુભોપયોગમાં અતિશયપણું છે, અથવા એ પુણ્યાનું બંધીપુણ છે. મિથ્યા દ્રષ્ટિનો શુભોપયોગ પાપાનું બંધીપુણ બાંધે છે, એક તો એ પ્રકાર છે. બીજું બંનેને ચિકાશમાં ફેર છે. સમ્યક દ્રષ્ટિના ને શુભોપયોગ થાય છે, ઉત્સાહ દેખાય છે, પણ ત્યાં તે રોકાવા અટકવા ઈચ્છતો નથી. એ શુદ્ધતામાં પુરુષાર્થ વધારીને શુદ્ધોપયોગમાં પરિણમવાનો એનો પ્રયત્ન ત્યારે પણ ચાલે જ છે સહજપણે. જ્યારે મિથ્યા દ્રષ્ટિને તો એ શુભોપયોગ સર્વસ્વ થાય છે, એને જે ધર્મને ધર્મનું સ્વરૂપ માને છે, એને જે કર્તવ્ય માને છે, અને એ ત્યાં પૂરેપૂરો રોકાઈ જાય છે, એને ત્યાંથી ખસવાનું બનતું નથી, શુદ્ધતામાં આવવાનું થતું નથી. સમ્યક દ્રષ્ટિ એ શુભોપયોગ પરિણામથી અંતરંગમાં ભિન્ન પડીને પરિણમે છે, તેથી ચિકાશ ઘટે છે. દુઃખાશાવાનું કારણ ભિન્નતા, ભિન્ન ભાવે પરિણમે છે તે છે. અને મિથ્યા દ્રષ્ટિ તો એમાં પોતાનું અસ્તિત્વ સ્થાપે છે, તેથી તેને ઘણી ચિકાશ ઉત્પન્ન થાય છે, અનંતી ચિકાશ ઉત્પન્ન થાય છે રાગની. એમ બંનેના શુભોપયોગમાં બાહ્ય ઉદય સરખો હોવા છતાં, બહારનો એક સરખો ઉદય દેખાવા છતાં, બંનેના પરિણામમાં બહુ મોટો, શુભ પરિણામમાં રાગમાં જ બહુ મોટો ભેદ છે. શુદ્ધતા તો એકને છે ને એકને નથી. સમ્યક દ્રષ્ટિ શુદ્ધતા સહિત પરિણમે છે, મિથ્યા દ્રષ્ટિને શુદ્ધતા નથી. પણ અશુદ્ધતા તો બંનેની સરખી કે નહીં, બંને ભક્તિ કરે છે. એટલે એક જ પદ ગાય, સમૂહ ભક્તિ હોય તો એક જ પદ ગાય છે. અને કોઈ વાર તો મિથ્યા દ્રષ્ટિની ભક્તિ વધારે પણ દેખાય, બહુ ભક્તિ ભાવમાં આવ્યા હોય એવું દેખાય. પણ અહીંયા રાગની ચિકાશ અને લુખાશ ઉપર એની ક્વોલિટી નક્કી થાય છે. ચીકણો રાગ છે એ સારો નથી, ચીકણો રાગ છે એ સારો નથી. ચિકાશથી વધારે પરમાણુ બંધાય છે, અનુભાગ વિશેષ પડે છે. પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ, અનુભાગની સ્થિતિ બે વધારે પડે છે. પ્રદેશ પણ વધારે, સંખ્યા પણ વધે છે, આશરો પણ વધે છે. ત્યાં અશુભ થાય, એમાં તો શુભ નથી. એ તો શુભ ઉપયોગ નું ઠેકાણું નથી, એ તો વેપાર છે, દુકાનદારી છે. આટલા પૈસા આપો, એની સામે આટલો માલ આપો. દુકાનદાર ને ત્યાં જાય વેપાર કરે ત્યારે તો પૈસા ને માલ બરાબર કિંમતમાં આપે. અહીં તો ઓછું લેવું વધારે લેવાની વાત થઈ જાય, પછી પ્રમાણિકતા ન રહે. શું એટલે? એ તો શુભ ઉપયોગ પણ નથી. જે સંસારિક પદાર્થોની વાંછાથી ભક્તિ આદિ કરે છે એને તો શુભ ઉપયોગ પણ નથી, એ તો અશુભ ઉપયોગમાં છે. એને શુભ ઉપયોગ કહેવો પણ ન જોઈએ. પણ એમ નહીં, આ તો રીતસર ભગવાનની ભક્તિ જ કરે છે. બુદ્ધિપૂર્વક ભલે બધું પીડ્યું હોય, મિથ્યા દ્રષ્ટિ છે એટલે, પણ બુદ્ધિપૂર્વક સિદ્ધિ એની ઈચ્છા ન હોય કે આ ભક્તિ કરું છું એની સામે આમ થાવ, એમ નહીં. એવાની વાત લેવી છે, બોલાની ચર્ચા નથી કરવી, દુકાનદારની ચર્ચા, વેપારીની ચર્ચા. સમ્યક્ત્વ સહિતમાં તો નિયમ છે કે તે પરંપરા મોક્ષ કરે ને કરે જ. સમ્યક દ્રષ્ટિ જીવના શુભોપયોગમાં એવો નિયમ છે કે એ શુભોપયોગ મટતો જશે, મોક્ષ દશા વધતી જશે, મુક્ત દશા વધતી જશે, બંધ ઘટતો જશે, રાગ ઘટતો જશે, અને એ સંપૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ દશાને પ્રાપ્ત થઈ જશે. એ નિયમ છે, સમ્યક દ્રષ્ટિનો મોક્ષ નિયમબદ્ધ છે. એટલે એના શુભ ભાવ ઉપર પણ એ ઉપચાર આવે છે. એ પરંપરા એ સમ્યક દ્રષ્ટિનો શુભ ઉપયોગ મોક્ષનું કારણ છે, એવું કહેવાય છે કે સમ્યક દ્રષ્ટિનો શુભ ઉપયોગ મોક્ષનો કારણ છે. ખરેખર તો શુભ ઉપયોગની સાથે જે શુદ્ધ પરિણતિ છે એ મુક્ત પરિણતિ છે, એ મોક્ષની જાતની પરિણતિ છે. એટલે એને મોક્ષનું કારણ વ્યવહારે ગણવું જોઈએ. પણ આવો ઉપચાર કરવાનો પણ બને છે, અને એ પણ વ્યવહાર અથવા એની સજાતીય પણ જોઈને વ્યવહાર કહેવા માત્ર છે. અલ્પ શુદ્ધતા કારણ અને પૂર્ણ શુદ્ધતા કાર્ય એ પણ બહુ ન્યાયયુક્ત નથી. પણ એની જાત હોવાથી અને એ શુદ્ધતા વધતી 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 પૂર્ણ થતી હોવાથી ક્રમશઃ એને કારણનો ઉપચાર કરવામાં આવે છે, એટલી વાત છે. અને ત્યાં બીજી જાતના પરિણામ કારણ નથી એમ કહેવું છે. અહીંયા શુભોપયોગને કારણ કહેવું છે ત્યાં પણ એની મર્યાદા જે તે ગુણસ્થાનની મર્યાદાના શુભોપયોગ છે એમ પણ ત્યાં બતાવ્યું છે. મર્યાદા બહાર હોય એવું નથી બનતું એટલું ત્યાં કહેવું છે. હા, સમ્યક્ત્વ હોય ત્યારે જ એને પરંપરા મોક્ષ લાગુ પડે છે. સમ્યક્ત્વ ન હોય એને તો પરંપરા મોક્ષ પણ લાગુ પડતો નથી. એ જે શુભરાગના હિમાયતી છે એ શાસ્ત્રમાંથી આ વાત પકડે છે કે જેવો શુભોપયોગ પરંપરા મોક્ષનું કારણ છે. એ તારા શુભોપયોગની વાત કરી નથી, એ સમ્યક દ્રષ્ટિના શુભોપયોગની વાત કરી છે. કેમ કે એ ઘસાતો 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 નાશ પામશે એમ ત્યાં લેવું છે. એ વધતો 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 મોક્ષમાં જશે એમ નથી. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ ક્યારે ઉપજે છે કે શુભ શુભનો છેદ થાય છે, નાશ થાય છે, ત્યારે મુક્ત પણ ઉપજે છે. પરિણામની જે ત્રણ પ્રકારની જાતિ છે, અશુભ શુભ અને શુદ્ધ, એમાં શુભ અને અશુભ પરિણામ સંસારના પરિણામ છે અને શુદ્ધ પરિણામ મુક્ત જાતિના પરિણામ છે. આ બંધ જાતિના પરિણામ છે. સીધે સીધી ચોખ્ખી તો વાત છે. અહીંયા તો સ્પષ્ટ કહ્યું છે સમ્યક્ત્વ સહિતમાં તો નિયમ છે કે એમ લીધું છે. મિથ્યાત્વ સહિતમાં નથી લીધું કે તે પરંપરા મોક્ષ કરે ને કરે જ. સમ્યક્ત વિનાનો શુભોપયોગ સંસાર સુખ આપે, દેવપદ આપે કે રાજપદ આપે, કોઈ બંધાય ને. ઓલું સોદાબાજી ન હોય તો, વેપાર ન હોય તો, કે સમ્યક્ત વિનાનો શુભોપયોગ હોય એટલે ખરેખર કષાયની મંદતા થઈ હોય તો એને સંસારના સુખનું એટલે બહારમાં સંયોગોની અનુકૂળતા ઉત્પન્ન થાય એવા કર્મ બંધાય છે, પુણ્યકર્મ બંધાય છે. દેવપદ આપે, રાજપદ આપે, મોટો શિઠ્યો થાય, મોટો પદવીધારી થાય, બહારની બધી અનુકૂળતા હોય એ પ્રકારે એને ઉત્પન્ન થાય. એમનો કહ્યું કે સાંસારિક પ્રવૃત્તિ કરે તો એને સાંસારિક સુખ મળે એમ અહીંયા ન કહ્યું. સંસાર સુખનું કારણ પણ પૂર્વ પુણ્યકર્મનો ઉદય છે, પૂર્વે બાંધેલા પુણ્યકર્મનો ઉદય છે એને સંસાર સુખનું કારણ છે. વર્તમાન પ્રયત્ન સંસાર સુખનું કારણ છે એમ છે નહીં. એ તો જોવામાં આવે છે કે ઘણી પ્રવૃત્તિ કરે અને સંયોગોની અનુકૂળતા ઓછી હોય, ઓછી પ્રવૃત્તિ કરે સંયોગોની અનુકૂળતા ઘણી હોય, સહી કરતા ન આવડે લાખો કરોડોની બેઠી આવક હોય. આ છે કે આરબ લોકો રોજની લાખોની આવક છે, એ કાંઈ ભણેલા ગણેલા ને એવું કાંઈ છે એવું નથી. કાંઈ બહુ મગજવાળા છે ને, બહુ હોશિયાર છે ને, એવું કાંઈ નથી. એ બધા પૂર્વકર્મનો પ્રકાર છે, બીજું કાંઈ. પણ પાપાનું બધી પુણ્ય છે એટલે નવા પાપ બાંધે છે એને ભોગવતા. મિથ્યા દ્રષ્ટિપણે બાંધેલા પુણ્યને ભોગવે છે, નવા પાપને બાંધે છે અને બહુ અલ્પકાળમાં અધોગતિમાં ચાલ્યા જાય છે પાછા દુઃખ ભોગવવા. એ દેવપદ આપે, રાજપદ આપે, કાંઈ પણ એ પ્રકારના બહારના સંયોગોમાં ફેરફાર થાય ત્યાં દેવ ગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય તેને લાભ થવો હોય તો થાય ને નહીં તો ન થાય. શું છે મીઠ્યા દ્રષ્ટિની વાત લેવી છે ને, કે કોઈ મીઠ્યા દ્રષ્ટિ જીવને દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તે લાભ થાય છે કોઈને લાભ થતો નથી. લાભ થાય છે ત્યારે એ મિથ્યાત્વ છોડીને સમ્યક્ત્વમાં કોઈ આવે છે અને કોઈ નથી આવતા. આમ બે પ્રકાર ભજે છે. એટલે એમ કહું કે કાર્ય ને કારણ નિયમ વગર છે એવી રીતે જાણવી. નિયમ શું લગાડવો? આમાં કોઈ નિયમ બીજો લાગુ પડતો નથી. સ્થૂળ કથન થી લઈએ તો એમ છે ખરેખર કે દેવગુરુ શાસ્ત્ર ના નિમિત્તે જેટલા એ વિતરાગ દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ કરે છે, મહિમા કરે છે, બહુમાન કરે છે, એને બધાને લાભ થાય છે. એટલે મિથ્યાત્વ છૂટીને સમ્યક્ત્વમાં આવે છે, આત્મલાભ થાય છે. લાભ એટલે અહીં લાભ, પુણ્યનો લાભ નહીં, એ બધાને થાય છે એવું નથી. કોઈને થાય છે, કોઈને નથી થતો એવું હોવાથી એને નિયમ વગર છે એમ કહી દીધો. કાર્યને કારણ નિયમ વગર છે, આમાં કોઈ નિયમ દેખાતો નથી. પણ સૂક્ષ્મતાથી એ વિષયને જોઈએ. તો એનો નિયમ એવો છે કે જે દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ ઓળખીને કેવળ વિતરાગતાનો જ મહિમા કરે છે અને એ વિતરાગતાનો મહિમા પણ પોતાના આત્મા તરફ ભળવામાં નિમિત્તભૂત થાય એવા પ્રકારે કરે છે, આ વિષય બહુ સૂક્ષ્મ છે. તેને લાભ થાય છે અને બીજાઓને લાભ થતો નથી એમ લેવું છે. અથવા અરહંતાદીનું સ્વરૂપ ઓળખીને પોતાના સ્વરૂપને જે ઓળખે છે, પ્રવચન સાર એશી ગાથા, જે જાણતો અરહંતને દ્રવગુણને પર્યાયપણે તેનો મોહ નિયમથી લઈ એટલે નાશ પામે છે એવું પદ લીધું છે ને. તો એ શું છે કે ત્યાંથી પોતાના સ્વરૂપ તરફ વળે છે, અંતર્મુખ તરફ વળે છે. તો એને દેવગુરુ શાસ્ત્રથી લાભ થયો એમ કહેવામાં આવે છે. જ્ઞાનીના સમાગમમાં પણ અનેક જાય છે કે નહીં? તો બધાને લાભ થાય છે કે નથી? બધાને લાભ થતો જે એવા પ્રકારની પાત્રતા ધરાવે છે એવું એનું ઉપાદાન તૈયાર થયું છે, એ પોતે અંતર્મુખ થાય છે ત્યારે દેવગુરુ શાસ્ત્રથી લાભ થયો એમ કહેવામાં આવે છે. અને ખરેખર નિમિત્તપણું પણ ત્યારે જ છે કે જ્યારે અહીંયા ઉપાદાનમાં નૈમિત્તિક ભાવ ઉત્પન્ન થાય ત્યારે, નહીતર ખરેખર નિમિત્તપણું લાગુ પડતું નથી. પણ એ વિષય શબ્દોથી કેવી રીતે સ્પષ્ટ કરે એટલે અહીંયા એવી વાત લીધી છે કે દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય તેને લાભ થવો હોય તો થાય ને નહીં તો ન થાય. કાર્યને કારણ નિયમ વગર છે એવી રીતે જાણવી. નિમિત્તના સંગમાં જાય એટલે એને લાભ થાય એવો કોઈ નિયમ નથી. પણ યથાર્થપણે જો પોતાનું પરિણામ એમાં હોય તો એને લાભ થાય ત્યારે એને નિમિત્ત થયું એમ કહેવામાં આવે. એ સંગ એને નિમિત્ત થયો, પણ એને આત્મલાભ થાય જ એવી કોઈ ગેરંટી નથી. કેમ કે બહુ અલ્પ જીવોને એવો લાભ થતો જોવામાં આવે છે અને બહુ ભાગ જીવોને એવો લાભ થતો જોવામાં આવતો નથી. હંમેશા આ પરિસ્થિતિ છે. સમોસરણમાં આ જ પરિસ્થિતિ છે. કરોડો જીવો આવે છે, તિર્યંચો પણ આવે છે ને, એટલા મનુષ્યની સંખ્યા તો એટલી હોય કે ન, પણ તિર્યંચો પણ આવે છે અને ત્યાં બેસવામાં એ જાતનો અતિશય છે કે કોઈને તકલીફ પડતી નથી જગ્યાને. ઘણા અનેક જીવો આવે છે, સમોસરણ ખાલી ન હોય, ચિકાર ભરેલું જ હોય. તારે દિશામાં ગોળાકાર છે, બાર યોજનમાં ઠાંસી ઠાંસીને જાણે ભર્યા હોય એવી પૂરી ધર્મસભા ભરાયેલી હોય તીર્થંકરની. એમાં લાખો જીવો સમ્યક દર્શનને પામે, લાખો ના લાખો પામે, પણ તો એ મિથ્યા દ્રષ્ટિઓની સંખ્યા વધારે હોય છે. એ સમ્યક દ્રષ્ટિઓ ચતુર્થ ગુણ સ્થાન કરતા પંચમ ગુણ સ્થાન વાળાની સંખ્યા ઓછી હોય, એના કરતા મુનિઓની સંખ્યા ઓછી હોય. કેમ કે દેવો ઘણા આવે છે, દેવો પુષ્કળ આવે છે, તિર્યંચો દેવોની સંખ્યા મનુષ્યો કરતા મોટી છે, એટલે વધારે સંખ્યામાં આવે છે. તો તિર્યંચ દેવોની તો ચોથા ગુણ સ્થાનથી આગળ જવાનો પ્રશ્ન નથી. તિર્યંચોમાં કોઈ પંચમ ગુણ સ્થાનમાં આવે, મનુષ્યોમાં પંચમ ગુણ સ્થાનમાં આવે, અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં તો તિર્યંચ મુનિઓને પણ બાદ જાય છે, એકલા મનુષ્યોને જ હોય છે. એ મુનિઓમાંથી કેટલાક કેવળીઓ પણ થાય છે, કેવળ જ્ઞાની પણ થાય છે, એથી ઓછા હોય છે. એટલે હંમેશા જગતની અંદર નીચી કોટીના પરિણામ ધરાવનારા જીવોની સંખ્યા બહુ હોય છે. અને ઊંચી કોટી ધરાવનારા પરિણામની એવા પરિણામ વાળા જીવોની સંખ્યા ઓછી હોય છે સરખામણીમાં. હવે ધર્મકાર્યમાં બહુમતી પ્રમાણે ચાલવું કે અલ્પમતી પ્રમાણે ચાલવું, આ કોઈ લૌકિક પ્રસંગ નથી, આ કોઈ લૌકિક વ્યવસ્થા નથી, આ કોઈ લૌકિક માર્ગ નથી કે જેમાં બહુમતીનો કર્મકાર્યો પણ જો બહુમતી પ્રમાણે કરવાના હોય તો બહુમતી તીર્થંકર પણ એમ કહે સાહેબ હવે અત્યારે આમ તમારે કરવું, અત્યારે આમ ન કરવું, કેમ કે અત્યારે બધાની સગવડતા નહીં સચવાય. ઠીક, દિવસે જ એક ધારો ઉપદેશ આપો, રાત્રે પછી આરામ કરવા દેવો, કેમ કે બહુ ઘણા માણસોને આમ તકલીફ થાય છે. એવું કઈ ચાલે એ પ્રકારે શુભોપયોગ સાધક છે અને પરંપરા મોક્ષ સાધ્ય છે. આ પ્રકારે સમ્યક દ્રષ્ટિમાં લીધું, કેમ કે સાતિશય સહિત શુભોપયોગ છે, પણ મિથ્યા દ્રષ્ટિમાં પણ આવો ભેદ છે એક,
બરાબર.
એટલે અહીંયા પછી પેલી વાત ન લીધી, સમ્યક્ત્વ સહિતનો શુભોપયોગ સાધક છે અને પરંપરા મોક્ષ સાધ્ય છે. કેમ કે અહીંયા સમ્યક્ત્વ નથી પણ કોઈ સમ્યક્ત્વમાં આવી જાય છે એવું કારણ પણ બને છે. માટે શુભોપયોગ સાધક છે અને પરંપરા મોક્ષ સાધ્ય છે એમ કહેવામાં આવે છે. અધ્યાત્મ દ્રષ્ટિ એ સંસાર સુખ તે સુખ નથી, પણ સંસાર સુખ તે પાપ બાંધવાનું નિમિત્ત છે. શું છે? પાપ બાંધવાનું એ નિમિત્ત છે, એને સંસાર સુખ કહેવામાં આવે છે. આવું છે, ઊંટું સૂટું છે અધ્યાત્મની દ્રષ્ટિએ. પણ આ તો લોકોને એમ થાય ને, અમારે તો કઈક સંસારની અનુકૂળતાઓ હોય તો ઠીક, પણ સંસારની અનુકૂળતાઓ હોય તે કેવી રીતે તને આવવાની હતી? કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના તારા પરિણામ કંઈક ઠીક શુભોપયોગમાં આવ્યા હશે તો, એ કાળે તે એવી વાંછા નહીં રાખી હોય તો,
બરાબર.
ચોખ્ખી એવી રીતે તે વાંછા રાખીને શુભોપયોગ કરવાનો વિચાર કરીશ તો એ પ્રકાર પણ આવવાનો, ત્યાં તો સંસાર સુખ નો પ્રકાર નહીં આવે એમ કે છે. જેમ કે કોઈ એવી રીતે ઈચ્છાથી કરે તો એને તો સંસાર સુખ નો પ્રકાર નથી. શું છે? નિદાન બંધ થાય છે. કોઈ સમ્યક દ્રષ્ટિને નિદાન બંધ થાય, મુનિને નિદાન બંધ થાય, મોક્ષ માર્ગ થી પડી જાય. શુદ્ધની ધારા હોય અને શુભોપયોગ થાય એમાં ક્યાંક એને નિદાન થઈ જાય, અને આવું સંસારની આવી સ્થિતિ હોય તો ચક્રવર્તી થાય છે, નિદાન બંધથી થાય છે. ચક્રવર્તી વાસુદેવ બધા નિદાન બંધથી થઈ જાય છે. એવું જે નિદાન બંધ થાય છે ત્યારે મોક્ષ માર્ગ થી મુનિ હોય તો ચ્યુત થઈ જાય, કેમ કે પાપ ના પરિણામ છે. એવા પરિણામ મોક્ષ માર્ગ ને હોતા નથી, થાય તો મોક્ષ માર્ગ છૂટી જાય, અંદર થી શુદ્ધતા છૂટી જાય. કેમ કે એ પુદ્ગલાત્મક સુખ સુખ ને ચાહે છે કે જેમાં સુખ નથી, જેમાં સુખ નથી એવા સુખ ને ઈચ્છું, એટલે એને કલ્પિત સુખ ને ઈચ્છું, એટલે ત્યાં એને તત્વદ્રષ્ટિ છૂટી ગઈ. કેમ કે અજીવ તત્વમાં તો સુખ નથી, અજીવ તત્વમાં સુખ નથી, છતાં અજીવ તત્વમાં સુખ એને જોયું, તો ત્યાં એને મોક્ષ માર્ગ ના રહે. પુન બંધાઈ જાય, કેમ કે કશાયની બંધતા ઘણી હોય મોક્ષ માર્ગમાં, તો પુન બંધાઈ જાય, એ બંધન થઈ જાય ને એનો ઉદય આવે ને ચક્રવર્તી થાય, વાસુદેવ થાય, રુદ્ર થાય, એ બધું થાય. તો એ અપેક્ષા એ વાત છે કે એને સંસાર સુખ આપે, પણ સંસાર સુખ આપે એનો અર્થ શું, રાજપદ આપે એનો અર્થ શું, કે ત્યાં પાછું એને મિથ્યાત્વ સહિત હોય તો ઘણું પાપ બાંધે, ત્યાં પાછું સમ્યક્ત્વ ઉત્પન્ન થયું હોય કે કર્યું હોય તો એ પાછો પાપ બાંધે નહીં, ભીન પડી જાય અંદર, ઉદય હોય તો એની સાથે એને રસ આવે. ક્ષણ ક્ષણ ભાવ મરણ એટલે આત્માના પ્રાણ નું મરણ છે, જ્ઞાન ને દર્શન ના પ્રાણ ને મારે છે, હત્યા કરે છે. જયારે પુણ્યના ઉદયમાં જીવ રાચે છે, ઓ અમારે તો જલસા છે, મોટર છે, ગાડી છે, બંગલા છે, એર કન્ડિશન છે, સામ દામ થામ બધું છે, અને એમાં ઉજમાર થઈને ફરે છે, તીવ્ર દ્રષ્ટિ પરિણમે છે, ત્યારે લોકો એને સુખી જોવે છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં એ ભાવ મરણ થી મરી રહ્યો છે એમ જોવે છે. જ્ઞાનીની દ્રષ્ટિ છે કે પોતાના જ્ઞાન દર્શન અને આનંદના પ્રાણને શાંતિને એની હત્યા કરે છે અને રાચે છે, અજ્ઞાન ભાવે પોતાના જ મરણમાં એ રાચે છે. સામાન્ય રીતે મરણ થાય તો કોઈ હસે પણ નહીં, ત્યારે આ મરણમાં રાચે છે, કૂદે છે, આમ છે, આટલું બધું ઘોર જ્ઞાન છે. છવ્વીસ પાન તો ટીકા છે નીચે,
છવ્વીસ પાનું પ્રસ્તાવ
પ્રસ્તાવ પ્રશ્ન ઉઠાવ્યો છે, ઉત્તર કે નહી. સમયસાર ગાથા 11 માં એ વાત સ્પષ્ટ કરેલ છે. ગાથા 14 ના ભાવાર્થમાં બે નયોને પ્રતિપક્ષી કહેલ છે. બંને નયોને સમકક્ષી માનનાર એક બીજો સંપ્રદાય છે, ફૂટનોટમાં લીધો છે. મેઘવિજયજી ગણિકૃત યુક્તિ પ્રબોધ નાટક, આ ગણિતજી કવિ વર્ષે બનારસીદાસજીના સમકાલીન હતા. તેમણે વ્યવહારનીના આલંબન વડે આત્મહિત થાય છે એમ કહીને શ્રી સમયસાર નાટક તથા શ્રી દિગંબર જૈન મતના સિદ્ધાંતોનું ખંડન કર્યું છે. જેઓ લગભગ 16મી સદીમાં થયા, વળી શ્રી યશોવીજીજી મહામહા ઉપાધ્યાય ગુર્જર સાહિત્ય સંગ્રહમાં પાનું 207, 219, 222, 584, 585માં દિગંબર જૈન ધર્મના ખાસ સિદ્ધાંતોનું ઉગ્ર એટલે કડક ભાષા વડે ખંડન કર્યું છે. તેઓ મોટા ગ્રંથકાર વિદ્વાન હતા. તેમણે દિગંબર આચાર્યોનો મત આ પ્રમાણે બતાવ્યો છે કે નિશ્ચય નહીં થયા પછી જ વ્યવહાર નહીં હોઈ શકે છે, વ્યવહાર નહીં પ્રથમ હોઈ શકતો નથી. પ્રથમ વ્યવહાર નહીં તથા વ્યવહાર ધર્મ અને પછી નિશ્ચય નહીં તથા નિશ્ચય ધર્મ એમ નથી. નિશ્ચયની અને વ્યવહારની બંને સમકક્ષી નથી, પરસ્પર વિરુદ્ધ છે. તેમના વિષય અને ફળમાં વિપરીતતા છે, નિમિત્તનો પ્રભાવ પડતો નથી. ઉપર મુજબ દિગંબર આચાર્યનો મત છે. આ મૂળ સિદ્ધાંતોનું તે સંપ્રદાયે ઉગ્રતાથી જોરથી ખંડન કર્યું છે. માટે ધર્મ જિજ્ઞાસુઓને વિનંતી કરવામાં આવે છે કે તેમાં કયો મત સાચો છે તેનો નિર્ણય સાચા શ્રદ્ધાંતને માટે કરો, કે જે પ્રયોજનવાન છે અને જરૂરી છે. એ ફૂટનોટમાં એટલી વાત લીધી છે. તેઓ બંનેને સમકક્ષી અને બંને નવીના આશ્રયથી ધર્મતાય છે એમ નિરૂપણ કરે છે. પરંતુ શ્રી કુનકુંદાચાર દેવ તો સ્પષ્ટપણે ફરમાવે છે કે ભૂતાર્થના નિશ્ચયના આશ્રય જ હંમેશા ધર્મ થાય છે. પરાશ્રય કદી અંશ માત્ર પણ સત્ય ધર્મને હિતરૂપ ધર્મ થતો નથી. આ બંને નયોનું તથા તેમના વિષયોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ. ગુણસ્થાન અનુસાર કેવા ભેદ આવે છે તે જાણવું પ્રયોજનવાન છે. પરંતુ બંને નયો સમાન છે, સમકક્ષી છે એમ કદી નથી, કારણ કે બંને નયોના વિષયોમાં અને ફળમાં પરસ્પર વિરોધ છે. માટે વ્યવહારના આશ્રય કદી પણ ધર્મની ઉત્પત્તિ, વૃદ્ધિ અને ટકવું બનતું જ નથી એવો નિર્ણય કરવો જોઈએ. ભગવાન કુનકુંદાચાર્ય કરત સમયસારની ગાથા 11મીને સાચા જૈન ધર્મનો પ્રાણ કહેલ છે. માટે તે ગાથા અને ટીકાનું વર્ણન કરવું જોઈએ. તે ગાથા નિમ્ન આ પ્રમાણે છે કે વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદૃષ્ટિ હોય છે. પછી અહીંયા લીધું છે પ્રશ્નમાં કે વ્યવહાર મોક્ષ માર્ગને મોક્ષનું પરંપરા કારણ કયું છે, તો ત્યાં શું પ્રયોજન છે? સમાધાન: સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધાત્મ દ્રવ્યના આલંબન વડે પોતાની શુદ્ધતા વધારીને જેમ જેમ શુદ્ધતા વડે ગુણસ્થાનમાં આગળ વધશે તેમ તેમ અશુદ્ધતાનો અભાવ થશે અને ક્રમે ક્રમે શુભ ભાવનો અભાવ કરીને શુક્લ ધ્યાન વડે કેવળ જ્ઞાન પ્રગટ કરશે એમ બતાવવાને માટે વ્યવહાર મોક્ષ માર્ગને પરંપરા કારણ કહે છે. અહીં નિમિત્તને દેખાડવાનું પ્રયોજન હોવાથી વ્યવહારની નું કથન છે. જ્ઞાનીનો શુભ ભાવ પણ આશ્રવ હોવાથી તે નિશ્ચય નહીં પરંપરા એ પણ મોક્ષનું કારણ થઈ શકતું નથી. શ્રી કુનકુંદાચાર્ય દેવ કરત દ્વાદશ અનુપ્રેક્ષા ગાથા 59માં કહ્યું છે કે કર્મનો આશ્રવ કરવાવાળી ક્રિયાથી પરંપરા એ પણ નિર્વાણ થઈ શકતો નથી. તેથી સંસાર પરિભ્રમણના કારણરૂપ આશ્રવને નિંદ્ય જાણો. એ પરંપરા કારણ ઉપર પછી 85 વિષય લીધો. એ વિષય બહુ ચર્ચાસ્પદ રહ્યો છે, કેમ કે મોક્ષ માર્ગમાં શુદ્ધતાની પ્રધાનતા છે, વિતરાગ માર્ગમાં શુદ્ધતાની પ્રધાનતા છે, અને બંધ માર્ગમાં તો કેવળ રાગ જ છે. રાગની પ્રધાનતા છે ને કેવળ રાગ જ છે, રાગથી જ બંધ થાય છે. એટલે જેને મોક્ષ માર્ગની અરુચિ છે એ રાગને આગળ કરે છે, રાગને મુખ્ય કરે છે, રાગની મહત્તા વિશેષ આંકે છે. કેમ કે એને શુદ્ધતાની કિંમત નથી અને શુદ્ધતાની એને ખબર પણ નથી. બહુ સ્પષ્ટ વાત છે. શું કહે છે અહીંયા કે દેવ ગુરુ શાસ્ત્રનું નિમિત્ત છે, ત્યાં કોઈને આત્મલાભ થાય છે ને કોઈને આત્મલાભ થતો નથી. જેને થાય છે તેને પરંપરા મોક્ષ સાધ્ય છે એમ કહેવામાં આવે છે, નથી થતો એનો તો પ્રશ્ન રહેતો નથી. એટલે નિરતિશય શુભોપયોગ છે, એમાંથી પણ કોઈ બહાર નીકળી જાય છે ખરા. જે જીવ આત્મા તરફ વળે છે એને પછી સાતિશયપણું પ્રગટે છે, નિરતિશયપણું છૂટી જાય છે અને સાતિશયપણું એને પ્રગટ થાય છે. અંતરાત્મા ભેદજ્ઞાન વડે પરથી ભિન્ન નિજરૂપને જાણે છે. હવે સાધકની વાત લે છે કે અંતરાત્મા છે એટલે સાધક જીવ છે જેને અંતર્મુખ પરિણમન થયું તે અંતરાત્મા છે, તેને ભેદજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે ભેદજ્ઞાન વડે પરથી ભિન્ન નિજ રૂપને જાણે છે. રાગ અને પરથી ભિન્ન એવા પોતાના ચૈતન્યાત્મક નિજ સ્વરૂપને જાણે છે. કેવું છે પોતાનું સ્વરૂપ? સીધ સમાન પ્રતીતિ ગોચર અને જ્ઞાન ગોચર કરે ત્યારે સ્વયમેવ સાધક છે. જ્યારે અંતર્મુખ થઈને પોતાના સિદ્ધ પદને જ્ઞાન ગોચર કરે અને પોતાના સિદ્ધ પદની પ્રતીતિ એને આવે ત્યારે તે સ્વયમેવ સાધક છે. કોને સાધે છે? કે પોતાના નિજ સિદ્ધ પદને સાધે છે તેને સાધક કહીએ. સાધક કોને કહીએ? કે જેવું સ્વરૂપ છે શુદ્ધ, તેવા જ શુદ્ધ પરિણામ દ્વારા શુદ્ધ સ્વરૂપને સાધવામાં આરાધવામાં આવે ત્યારે એને સાધક કહેવામાં આવે છે. એવું થવું એમ કે છે. અનુભવ પ્રકાશમાં તો અનુભવીની જ વાત હોય. અનુભવી સાધક જીવની વાત કરવા પાછળ એવો આશય છે કે એ જેવું અંતર્મુખ પરિણમન કરે છે તેવી પોતાને પણ અનુકરણ કરીને અંતર્મુખ પરિણમનની ક્રિયા કરવી, કહેવા પાછળ તો એ આશય છે. અંતરાત્મા સિદ્ધ સમાન પોતાના નિજ પદને જ્ઞાન ગોચર કરે અને આવો જ હું છું એમ નિર્વિકલ્પ પ્રતીતિ એને થાય ત્યારે તે સ્વયમેવ સાધક છે. ત્યારે એને પોતાનું શુદ્ધ સિદ્ધ પદ સદાય છે, અનુભવાય છે. સદાય છે એટલે
અનુભવાય
છે. નિશ્ચય નહીં અભેદ પરમાત્મા સાધ્ય છે. ખાસ કરીને અધ્યાત્મમાં નિશ્ચયની મુખ્યતા છે. મોક્ષ માર્ગમાં નિશ્ચયની મુખ્યતા છે. આગળ પણ આવે છે ગાથા સમયસારમાં, નિશ્ચય નયા સંત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. મોક્ષ માર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બંને હોય છે તો પણ વ્યવહારનું એ પ્રકારે જ્ઞાન કરવા યોગ્ય છે કે આ વ્યવહારથી નીચી કોટીનો અનુચિત વ્યવહાર મોક્ષ માર્ગમાં હોવા યોગ્ય નથી.
બરાબર,
એટલું પ્રયોજન છે. એ તો એક સમુચય, પણ પોતાના પરિણામને જુએ તો અહીંયા શુદ્ધતાને સાધતા સાધતા, મોક્ષ માર્ગને સાધતા સાધતા જેટલો કોઈ રાગ રહી ગયો એ રાગને પણ એ જાણીને છોડે. રાગ તો દોષ છે ને, એટલે પોતાના દોષને ટાળવા અર્થે, અભાવ કરવા અર્થે જાણે, એ પ્રકારે એ દ્રષ્ટિકોણથી એનું જ્ઞાન કરે. એને વધારવાનું જ્ઞાન કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એને જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં કહ્યું છે. વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે કાળે એટલે કયો? કે જે કાળે ઉત્પન્ન થાય છે તે કાળે, મોક્ષ માર્ગમાં જે તે ગુણ સ્થાને જે કાળે વ્યવહારના પરિણામ ઉત્પન્ન થાય તે કાળે તે જાણેલો પ્રયોજનવાન છે. એ જાણે જ નહીં તો ટાળવાનો પ્રશ્ન રહેતો નથી. નિશ્ચયને અભેદ પરમાત્મા સાધ્ય છે. નિશ્ચય સ્વરૂપને અવલંબનારું જ્ઞાન અને પ્રતીતિ ત્યાંથી પોતાનો જ અભેદ, એટલે જેમાં ખંડપણ પણ નથી, જેમાં ભંગભેદ નથી અને જેમાં પરપણું નથી. અભેદના બે અર્થ થાય છે. એક અભેદ એટલે જેમાં ભેદ નહીં તે અભેદ, અને એક અભેદ એટલે પોતાથી જુદું નહીં તે અભેદ, પોતાની સાથે અભેદ. અભેદ એટલે પોતાથી અભિન્ન, અને અભેદ એટલે જેમાં ભેદ નથી તે અભેદ. એમ બે અર્થ એમાંથી નીકળે છે. એટલે ભંગભેદ વિનાના, ખંડ વિનાના પરમાત્માને અને પોતાથી અભિન્ન અનન્ય એવા પરમાત્માને, નિજ સ્વરૂપને, નિજ સ્વરૂપ સાધ્ય છે. નિશ્ચય નહીંનો વિષય જ પોતાનું સ્વરૂપ હોવાથી, પોતાનું નિશ્ચય સ્વરૂપેનો વિષય હોવાથી નિશ્ચય દ્વારા પોતાનું સ્વરૂપ સદાય છે. જ્યાં જ્ઞાનાદિ મોક્ષ માર્ગ એટલે શુદ્ધોપયોગ રૂપ એક દેશ સ્વસંવેદન, જ્યાં જ્ઞાનાદિ મોક્ષ માર્ગ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર એ મોક્ષ માર્ગ એટલે શુદ્ધોપયોગ રૂપ એક દેશ સ્વસંવેદન, કે જ્યાં શુદ્ધોપયોગ થયો હોય પરિણતિ નથી લેવી, અને જ્યાં સ્વસંવેદન પ્રગટ થયું હોય એક દેશ એટલે પરિપૂર્ણ મોક્ષમાં છે એવું નહીં, ત્યાં મોક્ષ સ્વરૂપ અભેદ જ્ઞાનમૂર્તિ આત્માને સાધે છે. એવા પરિણામમાં તે સ્વસંવેદન દ્વારા, શુદ્ધોપયોગ દ્વારા પરિપૂર્ણ શુદ્ધ મોક્ષ સ્વરૂપ એટલે પરિપૂર્ણ શુદ્ધ એવા અભેદ જ્ઞાનમૂર્તિ નિજ આત્માને સાધે, નિજ આત્માને અનુભવે સ્વસંવેદનથી. તેથી અભેદ જ્ઞાન મોક્ષ રૂપ સાધ્ય છે. ત્યાંથી તેવું જે સ્વસંવેદન જ્ઞાન છે તે શુદ્ધોપયોગને, પરિપૂર્ણ શુદ્ધોપયોગને સાધે છે. આ બોલ ઘણા લીધા છે. મોક્ષ માર્ગ સાધક છે અને મોક્ષ સાધ્ય છે. સ્વસંવેદન સાધક છે અને પરિપૂર્ણ મોક્ષ સાધ્ય છે. સાધ્ય છે અંશ અંશે દેશ દેશે નિશ્ચયને. હા, એક દેશ સાધક છે અને પૂર્ણ સાધ્ય છે. એવી વાત અનેક જગ્યાએ આવે છે. પૂર્ણતાની ભાવના છે ને એમાં. એટલે તેથી અભેદ જ્ઞાન મોક્ષ માર્ગ રૂપ, મોક્ષ રૂપ સાધ્ય છે. જઘન્ય જ્ઞાનથી ઉત્કૃષ્ટ જ્ઞાન પામીએ એ પણ એવો જ બોલ છે. જઘન્ય જ્ઞાન એટલે સ્વસંવેદન જો જઘન્ય છે, ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગ, તેનાથી ઉત્કૃષ્ટ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન પામીએ. માટે જઘન્ય જ્ઞાન સાધક અને ઉત્કૃષ્ટ જ્ઞાન સાધ્ય છે, વધતા વધતા જાય છે. જ્યાં અલ્પ જ્ઞાનાદિ નિશ્ચય કરે ત્યાં તે નિશ્ચય વધે છે. જેવી રીતે અલ્પ અમલથી તેને ચાઈને લીન થતા અમલ ઘણો ચડે, તેમ બહુ નિશ્ચય પરિણતિ રૂપ જ્ઞાનાદિ ગુણ વધે તે સાધ્ય છે. શું કીધું કે જેમ થોડો અફીણ લે એને વધુ ખાવાનું મન થાય, પોતાને એની વ્યસનની રુચિ છે એટલે વ્યસનની ચીજ થોડી લે એને વધુ લેવાનું મન થાય. દારૂ પીએ છે એમ થાય ને, હજી પીએ એમ એને થયા કરે છે. એમ અહીંયા પણ જેમ પોતાની મસ્તી ચડે છે ત્યાં ઓલી મસ્તી ચડે છે, અહીંયા પોતાની સ્વરૂપની મસ્તી ચડે છે. તો જ્યાં અલ્પ જ્ઞાનાદિથી નિશ્ચય કરે કે આવો જ હું છું, આ જ હું છું એમ વેદનને પ્રતીતિમાં નિશ્ચય કરે, ત્યાં એ વધવા લાગે છે, એ પરિણામ વૃદ્ધિગત થવા લાગે છે. એવો નિયમ છે. જેને શરૂઆત થાય છે તેને તે વૃદ્ધિ થવાનો નિયમ છે. કેમ કે એનો વિષય પરિપૂર્ણ પરમાત્મા છે. પોતે જો પોતે સ્વરૂપે કરીને પૂર્ણ છે તો એની અવસ્થામાં એને અપૂર્ણતા પોસાતી નથી. સાધક દશા તો અપૂર્ણ દશા છે, એ અપૂર્ણ દશા એને પોસાતી નથી. તો એ વૃદ્ધિગત થવા પ્રત્યે જાય છે. પોતાના પૂર્ણ સ્વરૂપને વારંવાર અવલંબીને, શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, સ્થિરતાએ કરીને એ પૂર્ણતા પ્રત્યે જવા લાગે છે. તેથી અલ્પ જ્ઞાનાદિ નિશ્ચય કરે ત્યાં તે નિશ્ચય વધે છે. દ્રષ્ટાંત લીધો છે અમલનો, કે જેવી રીતે અલ્પ અમલથી તેને ચાહીને લીન થતા, તેને ઈચ્છીને લીન થતા અમલ ઘણો ચડે છે. એવું દ્રષ્ટાંતમાં તો એવી વાત છે કે માણસે વ્યસનની ચીજ પણ જેટલી ભાવનાથી, જેટલી તીવ્રતાથી લીધું હોય ભાવમાં, એટલું એને ચડે. શું? જો માણસ કોઈ વિશેષ ચિંતામાં હોય તો એને એનું ઘેન ન ચડે, એવું બને છે. બરાબર છે? અને જો એની ભાવનાથી લઈએ, બસ આ તો એમાં ઘણો રસ આવી ગયો, તો એને થોડું લઈએ ને ઘણું ઘેન ચડે. પદાર્થ થોડો લઈએ ને ઘેન ઘણું ચડે, અને પેલો ઘણો પદાર્થ લઈએ ને થોડું ઘેન ચડે. તો એની ચાહનાથી લેવું એ રસ ઉપર આધાર છે, એમ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એમ અહીંયા પણ સ્વરૂપની ચાહના જેટલી ઊંડી છે એટલું એને અલ્પ નિશ્ચિતથી પણ એને ત્યાં જ્ઞાનાદિ વધવા લાગે છે, એના પરિણતિમાં વિશુદ્ધિ વધવા લાગે છે. જેટલા જોરથી કાર્ય કરે છે એટલો એ પુરુષાર્થનો વિષય લેવો છે. ત્યાં સૂક્ષ્મપણે લઈએ તો જેટલા પુરુષાર્થી, ભલે ચોથો ગુણ સ્થાન હોય, તો જેટલા પુરુષાર્થી, જેટલા રસથી એ કાર્ય કરે છે એટલું એનું કાર્ય વધારે સફળ છે. ત્યાં એને એ જ્ઞાનાદિ, અલ્પ જ્ઞાનાદિથી નિશ્ચય કરે, ત્યાં નિશ્ચય એને વધે છે. નિશ્ચય વધે એટલે શુદ્ધતા વધે છે, સ્વરૂપ લાભ એને વધે છે. કાર્ય કારણનો નિયમ નથી ને, એવું એક બીજો દ્રષ્ટાંત છે કે એક ચતુર્થ ગુણ સ્થાન ધારી જીવ ચોથા ગુણ સ્થાનમાં આયુષ પૂરું કરે, દેવ થાય, મનુષ્ય થઈ અને ચરમ શરીરી થઈને મોક્ષ પામે. એક જીવ મુનિદશા સુધી જાય, મુનિદશામાં આયુષ પૂરું કરે, દેવ થાય, બીજા એક બે ત્રણ ભાવ કરે અને પછી મોક્ષે જાય. એ તો કયું કાર્ય ને કારણ નિયમ વગર છે, એ તો કહી દીધું. નિયમ ગોતવો બહુ મુશ્કેલ છે. બને છે કે નહીં? કોઈ મિથ્યા દ્રષ્ટિથી મનુષ્ય હોય, દેવગુરુ શાસ્ત્રના સાનિધ્યમાં આવે, સત્સંગમાં આવે અને સમ્યક્ત્વ પામવાની પાત્રતામાં એકદમ આવે ને દેહ છોડે, સમ્યક્ત્વ ન પામે, મિથ્યા દ્રષ્ટિ પણ એ દેહ છોડે, મનુષ્ય મટીને મનુષ્ય થાય, ચરમ શરીરથી મોક્ષમાં જાય, અહીંયા સમ્યક્ત્વ ન પામે, મહાવિદ્યમાં જાય, ચરમ શરીરી થાય, મોક્ષમાં ચાલ્યો જાય. ઓલાને તો એક એક સમ્યક દ્રષ્ટિ હોય ને, એક દેવ ભાવની પગથિયું વચ્ચે આવ્યો અને એ નહીં, સિદ્ધો બીજા ભવે જાય. કોઈ મુનિ હોય, છઠ્ઠે સાતમે ગુણ સ્થાને હોય, ભાવલિંગી સર દેવલોકમાં જાય, હજી બે ત્રણ ભાવ બાકી. કાર્યકારણનો શું નિયમ લગાડશો? કે કાર્યને કારણને, કાર્યને કારણ નિયમ વગર છે. આટલા સાધ્ય સાધકના બોલ કીધા પછી પણ આ વાત એમણે કરી છે. સાધ્ય સાધકના એટલે કારણ કાર્યના બોલ છે ખરેખર તો. કારણ કાર્યની આટલી બધી વાતો કર્યા પછી પછી એવું પણ છે ખરું કે, એવો ગહન વિષય છે.
જય